તારીખ 5/3/1999 શ્રી સમયસાર ગાથા 31 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 364
પરમાણુ જીવ અધિકારની 31મી ગાથાની ટીકા છે. ગાથાનો વિષય છે તીર્થંકર ભગવાનની ખરી સ્તુતિ કેવી રીતે કરી ગણાય. કે જે જીવ મોહનો નાશ કરે, મોહનો અભાવ કરે, એને તીર્થંકર ભગવાનની ખરી સ્તુતિ કરી ગણાય. તીર્થંકર ભગવાનના મંદિરમાં જઈને સ્તુતિ બોલે, પૂજા કરે, વંદના કરે, એ ખરી સ્તુતિ નથી એમ કે છે. કેમ કે એ પ્રકારે સ્તુતિ કરીને જીવ મોહ છોડતો નથી એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે. ભગવાનના મંદિરમાં તો જાય છે પણ મોહ છોડતો નથી, તો ભગવાન એના વંદન નમસ્કાર પૂજા ભક્તિ સ્તુતિને માન્ય કરતા નથી. ભગવાન કોની સ્તુતિને માન્ય કરે છે કે જે મોહનો અભાવ કરે તેને. મોહનો અભાવ કરવામાં અહીંયા જીતેન્દ્રિય પણ પહેલા લીધું છે આ ગાથામાં, કે પોતાના આત્મ સ્વરૂપને જાણીને પરમાત્મ સ્વરૂપ એવું જે પોતાનું આત્મ સ્વરૂપ છે એની અધિકતા, એની મહિમા અને એ તરફના પરિણામોના વલણ થઈ જાય. બધા ગુણોના પરિણામોના પરિણામો સ્વરૂપ તરફ ઢળવા લાગે ત્યારે મોહનો નાશ થાય. મોહનો નાશ થાય ત્યારે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી શકે. ઇન્દ્રિયોનો અહીંયા 3 પ્રકાર લીધા છે. એક શરીરના અવયવોને પણ ઇન્દ્રિયો કહે છે, નાક કાન આંખ વગેરે બધી ઇન્દ્રિયો છે. એ પરમાણુની રચના છે, પુદ્ગલ પરમાણુની રચના છે, જીવનું સ્વરૂપ નથી. એટલે અંતે પછી એની રાખ થઈ જાય છે, માટી માટીમાં ભળી જાય છે. પણ જીવને જ્યારે શરીરનો સંયોગ હોય છે ત્યારે પોતાનું શરીર માનીને એના ઉપર મોહ કરે છે. એ મોહને ટાળે તેણે દ્રવ્યેન્દ્રિયોને જીતી. પછી વાત કરી ભાવેન્દ્રિયની. ઇન્દ્રિયો મારફત જે જ્ઞાન કામ કરે છે એને ભાવેન્દ્રિય કહે છે, અથવા ઇન્દ્રિયો મારફત ઈચ્છાના ભાવ જે થાય છે, ખાવું પીવું, જોવું, સૂંઘવું, સાંભળવું વગેરે, એ ભાવેન્દ્રિય છે. એ ભાવોની મલિનતા, એ ભાવોની અંદર આકુલતા, દુઃખ એમ જાણીને અને પોતાનું સુખ સ્વરૂપ જાણીને એ પરિણામો જેને મટાડ્યા અથવા નિરસ કર્યા એને ભાવેન્દ્રિયોની જીતી. ત્રીજી વાત લીધી છે ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો, ખાવા પીવાના પદાર્થો, સાંભળવાના સંગીત વગેરે, સૂંઘવાની સુગંધ વગેરે, જોવામાં રૂપ વગેરે, વર્ણ કલર, એ 5 ઇન્દ્રિયના જે વિષયો છે એ વિષ્ણુની આસક્તિ કલ્પનાથી થાય છે કે આ મને ગમે છે. એક ને એક પદાર્થ ઘડીક ગમે છે, તે જ પદાર્થ પાછો ઘડીક પછી નથી ગમતો. આવો સ્પષ્ટ અનુભવ બધાને થાય છે. તેથી સાબિત એમ થાય છે કે કોઈ પદાર્થ સારો નહોતો ને કોઈ પદાર્થ ખરાબ નહોતો. કાપડમાં હજારો શેડના કાપડ હોય છે, કેટલા એક એક કલરમાં કેટલા શેડ હોય છે, લાઇટ ને ડાર્ક, લાઇટ ને ડાર્ક ને કેટલા, એમાં પાછું મિશ્રણ હોય. ભાઈ આ મેન્ડી ગ્રીન છે ને આ ફલાણું ગ્રીન છે ને આ ફલાણું ગ્રીન છે, કેટલી જાતના નામે ને આપણે જુદા જુદા મિશ્રણને લઈને શેડ પડે, કયો શેડ સારો અને કયો ખરાબી કયો. સારો ખરાબ એમ નથી જોવાતું, કયો સારો લાગશે એ વખતે કલ્પના થઈ, બસ એ વખતે એ સારો. જો એ સારો હોય તો બધા એક જ કલરના કપડાં લે, બીજો કલર પસંદ જ ન કરે. પણ આ કલર તો આવી ગયો, હવે બીજો કલર લે આપણે. જો કોઈ એક કલર સારો હોત તો એ બધા કપડાં એ જ કલરના પહેરે તે, એવું કરતો નથી તો પછી સારો ક્યાંથી રહ્યો. એ મતલબ એ છે કે જીવને કલ્પના થાય છે, દરેક ઇન્દ્રિયના વિષયમાં કલ્પના કરે છે. એ કલ્પનામાં સારંગ નથું કરે છે, એનાથી આસક્તિ થાય છે, રાજી નારાજ, રાજી થાય નારાજ થાય, એ બધે પ્રકારે રાગદ્વેષના પરિણામ થાય છે. સાચા જ્ઞાનથી, યથાર્થ જ્ઞાનથી એ કલ્પનાનો જે નાશ કરે અને પદાર્થને જેમ છે તેમ જાણે, સારું નરસું ન કરે, તો એને ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થો ઉપર જીત મેળવી. એમ દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થોને જેણે જીત્યા છે તેને ભગવાન જીતેન્દ્રિય જીન કહે છે. એને જીન કહેવામાં આવે છે, કેમ કે જીન શબ્દ છે એ ગુણવાચક છે. જૈન દર્શનમાં ગુણ પ્રધાનતા બહુ છે, વ્યક્તિ પ્રધાનતા એટલી નથી. એટલે જ્યાં ઇન્દ્રિયના વિષયોને જીત્યો તો જીતે તે જીન, જે જીતે તે જીન, એટલે એને ત્યાં જીન પણ કહે છે. જીવેન્દ્રાય નમઃમાં જેટલાય જીત મેળવી એ બધા આવી જાય, બધી વ્યક્તિઓ એમાં આવી જાય. જુઓ પંચ પરમેષ્ઠીનો મંત્ર છે, નમસ્કાર મંત્ર, એમાં કોઈ વ્યક્તિનું નામ જ નથી. ઋષભદેવ ભગવાનનું નામ એ નથી, મહાવીર સ્વામીનું નામ નથી, પાર્શ્વનાથ ભગવાનનું નામ નથી, ને શાંતિનાથ ભગવાનનું નામ. નમો અરિહંતાણમમાં જેટલા 13મા ગુણ સ્થાને થઈ ગયા છે અને થશે એ બધા આવી જાય એની અંદર, અને જ્યાં હોય ત્યાં આખા લોકમાં. આખું વાક્ય એમ છે, નમો ત્રિકાળવર્તી, હા, લોયે સબ અરિહંતાનો, આખું વાક્ય એમ છે. પછી આપણે ટૂંકું કરીને નમો અરિહંતાનો બોલીએ છીએ, પણ અંત્ય દીપકમાં આવે છે નમો લો એ શબ્દ સાંભળો. પણ ત્રિકાળવર્તી શબ્દ હજી એમાંય બાકી છે. ત્રિકાળવર્તી એટલે થઈ ગયા છે અને થશે એવા સર્વરિયંતોને, સર્વસિદ્ધોને, સર્વ ઉપાધ્યાયોને, સર્વ આચાર્યોને, સર્વ સાધુઓને, બધાને આપણા નમસ્કાર હો. એવી રીતે કોઈ વ્યક્તિ વિશેષનું નામ લીધા વિના બધા ગુણવાચક પદ છે. આ એક જૈન દર્શનની વિશાળતાનો બહુ મોટો પુરાવો છે. નાત જાતના ભેદ વિના કોઈ પણ અર્હન થાય છે. ગૌતમ સ્વામી બ્રાહ્મણ હતા, વેદાંતી હતા, અને અર્હન થયા કે ન થયા? પહેલા સાધુ થયા, પછી આચાર્ય થયા, દીક્ષા લીધી ત્યારે સાધુ થયા, સાધુ થયા પછી મોટા આચાર્ય થયા, સર્વશ્રેષ્ઠ આચાર્ય. ગણધર દેવ એટલે આચાર્ય પદવી છે ગણધર દેવ, અને આચાર્ય શિરોમણિ, એથી એમના ઉપર કોઈ આચાર્ય ન હોય. અને પછી અર્હન થયા અને અત્યારે સિદ્ધાલયમાં બિરાજે છે, એમાં કોઈ ભેદભાવ નથી. જૈન કુળમાં જૈનમાં હોય એને જે પદવી મળે ને બીજાને ન મળે. જે આત્મા પોતાના આત્મગુણોને પ્રગટ કરે તેને નમસ્કાર કરવામાં આવે છે. ગુણ જોઈને નમસ્કાર કરવામાં આવે છે એનો અર્થ કે ગુણની જ પૂજા છે આમાં, વ્યક્તિની પૂજા નથી. હા, ગુણવાન વ્યક્તિની પૂજા કરે તો એમાં સર્વ ગુણવાન વ્યક્તિઓ આવી જાય છે, એકમાં બધા આવે છે પાછા, એવી વિશાળતા છે. અહીંયા મોહનો નાશ કેવી રીતે કરવો, જીતેન્દ્રિયપણું જીન કેવી રીતે થવું એનો ઉપાય બતાવ્યો છે. ઉપાય બતાવવામાં શબ્દો ભિન્ન ભિન્ન વાપર્યા છે, ભાવ એક જ છે. બે વાત આપણે ચાલી ગઈ છે, તે બંને વાત ચાલી ગઈ એ શબ્દોને હું ફરીને દોહરાવું છું. અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે, અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે અવલંબન લેવાનું કામ મુખ્યપણે શ્રદ્ધાનું છે. બાકી જ્યારે પરિણામ સ્વરૂપમાં લાગે છે ત્યારે સર્વ ગુણો સ્વરૂપનું અવલંબન લે છે. બળ એટલે પુરુષાર્થ વડે અવલંબન ઉત્પન્ન થાય છે. પહેલા શરીરનું અવલંબન લેતો હતો એનો નિષેધ કર્યો, એમાં કે હું આંખથી જોઉં છું, મારી આંખ બહુ સારું કામ કરે, કાનથી મને બરાબર સંભળાય, અને ખાવા પીવામાં ચાખવામાં તો હું એક્સપર્ટ, ગમે એ વાનગી આપો હું કહી દઉં કે આ સારી છે કે બરાબર છે. એ બધું શરીરના અવયવો ઉપરનું આલંબન લે છે, જીવ આધાર પકડે છે, એને આત્માના આધારે એ મોહનો નાશ કર્યો. પછી ભાવેન્દ્રિયમાં એવા શબ્દો લીધા છે, પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિ પણ આવડે ભાવેન્દ્રિયોનું જીતવું થયું. પ્રતીતિ એટલે શ્રદ્ધા, વિશ્વાસ, પોતાની અનંત ચૈતન્ય શક્તિનો વિશ્વાસ આવ્યો, અને પોતાના જે ઈચ્છા છે, ઈચ્છારૂપ ભાવો છે એનો અવિશ્વાસ આવ્યો. કેવી રીતે? કે કોઈ પણ ઈચ્છા થાય તો પણ તૃપ્તિ થતી નથી, કોઈ પણ ઈચ્છાની તૃપ્તિ થતી જ નથી. એટલે જીવ નવી નવી ઈચ્છાઓ કર્યા જ કરે છે. અહીંયાની દેવલોકમાં પણ આ હાલત છે, અને અહીંયા બધા સ્તરે એ હાલત છે. રોજના 500 રૂપિયા કમાતો હોય એની પણ એ હાલત છે, અને રોજના 5-25 લાખ કમાતો હોય એની પણ એ જ હાલત છે. એક રૂપિયા થી લાખ રૂપિયા સુધીના જેટલા સ્તર છે એટલે સર્વ સ્તરે એ જાલત છે. કોઈને સંતોષ નથી, અસંતોષ ને અતૃપ્તિ, અસંતોષ ને અતૃપ્તિ. જો એનો અભ્યાસ કરવામાં આવે, સમજવામાં આવે કે આ તો એટલું હેરાન થવા સિવાય બીજું કઈ છે જ નહીં, નવી નવી ઈચ્છાઓના ભડકાથી દાઝવા સિવાય એમાં બીજું કઈ છે નહીં. ઈચ્છારૂપ અગ્નિ જીવની શાંતિને બાળે છે. કોને બાળે છે? જીવની શાંતિને બાળે છે, અશાંતિ ઉભી કરે છે. ભગવાન દેવશાસ્ત્ર ગુરુ ની પૂજામાં આવે છે. હવે મારે એ ઈચ્છાઓમાં જવું નથી. મારો જે ચૈતન્ય શક્તિ છે એ તો નિરીક્ષિક સ્વભાવ છે, નિરીક્ષક, જેમાંથી ઈચ્છાની ઉત્પત્તિ ન થાય. કેમ કે પોતે અનંત સુખથી ભરપૂર છે, અનંત સુખ સંપન્ન છે પોતે, પછી સુખ માટે ક્યાં ઈચ્છા ઉત્પન્ન કરવાની વાત રહેતી નથી. પોતાને અંદરમાં રહેલા સુખથી અજાણ જીવ છે એ બહારમાં ક્યાંય ને ક્યાંય ક્યાંય ને ક્યાંય સુખ લેવા માટે જાવા નાખે છે, ઝાંઝવાના જળની પાછળ દોડે એવી રીતે દોડે છે. ક્યારે ઝાંઝવાના જળમાં પાણીનું ટીપું મળે નહીં અને કોઈને ઈચ્છાથી સુખી થવાનું બને નહીં. ઈચ્છિત પદાર્થો મળે ને ઈચ્છા વધતી જાય. બળતામાં ઘી હું એના જેવી વાત છે. મુંબઈ આવ્યો હોય ત્યારે દોરી લોટો લઈને આવે, પછી એમ થાય કે 10,000 રૂપિયા થાય ને તો મારો એવો વેપાર સરસ ચાલે મારો. આ વગર મૂડીએ વેપાર કરવો મુશ્કેલ પડે, મોંઘું લેવું પડે, ઉધાર લેવું પડે, નફો એવો મોટો એટલો મળે નહીં, હરીફાઈમાં કામ કરવું પડે. 10,000 મળે એટલે લાખના સ્વપ્ન આવે. લાખ એક વાર થઈ જાય ને આપણી પાસે પછી આપણે આભે પાટું મારીએ અને લખપતિ થાય છે, કરોડપતિ ના સ્વપ્ન. પછી કોની આગળ નીકળવું? પછી મારી બજારમાં ફલાણાનું નામ મોટું છે પણ આપણું નામ એથી મોટું થાય એટલો આપણો વેપાર ચાલુ જોઈએ. માથું ખરાબ કરવા સિવાય કાંઈ એમાં માલ વાતમાં માલ નથી. બહુ વેરાયટી મળે ને એ સ્ટોરની અંદર પસંદગીની તકલીફ ઊભી થાય, કેમકે એમાં માથું વધારે ખરાબ થાય. એમ જેમ મોટા શહેરમાં આવે એમાં એ હાલત બગડે છે. પછી છતાં પણ મોહ એવો છે કે મુંબઈ છોડવા ન દે. છોડીને આવે એને તકલીફ પડે છે, થોડું થોડા દિવસ તકલીફ પડે છે. પ્રશાંત ભાઈ થોડો ઘણો અનુભવ છે, પરિપક્વ વિચારથી ન છોડ્યું હોય ને એટલે, અધકચરા વિચારથી છોડ્યું હોય એટલે થાય. બાકી પરિપક્વથી વિચારથી છોડ્યું હોય ને તો પછી અહીંયા આવે ત્યારે કંટાળો આવે, આ ક્યાંય ક્યાં માથું ખરાબ કરવા આવ્યા આપણે, એવું થાય. એ વાત દરેકના માટે સરખી નથી. એટલે ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થને એવી રીતે એના ઉપર જીત મેળવે છે કે પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયમેવ અનુભવમાં આવતું જે અસંગપણું તેના વડે ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થનું જીતવું છે. શું કહે છે? અસંગતાના અનુભવથી, અસંગતાના વિચારથી નથી લીધો, પોતાની ચૈતન્ય શક્તિનો સ્વયમેવ અનુભવમાં આવતું જે અસંગપણો, હું મારું ચૈતન્ય અસંગપણે અનુભવાય છે, કેમ કે ચૈતન્યને લેપ લાગતો નથી, કોઈ લેપાતો નથી, ક્યાંય કોઈ પરમાણુ સાથે પરમાણુ ચોંટતા નથી જીવને, કે કોઈ વિકારી ભાવ ચૈતન્યને ચોંટતો નથી, ચૈતન્ય ચૈતન્ય લેવે છે, એવું જે ચૈતન્ય સામાન્ય છે એ મારું જીવનું સ્વરૂપ છે, એને એની અસંગતાના અનુભવથી ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થોને જીતવામાં આવે છે. કેવા છે ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો? કે ગ્રાહક ગ્રાહક લક્ષણ વાળા સંબંધની નિકટતા જેમાં છે, આની અંદર જે શબ્દો પડ્યા છે એના ઉપર આપણે સ્વાધ્યાય કરીએ છીએ. ગ્રાહ્ય એટલે ગ્રહણ કરવા યોગ્ય, અને ગ્રાહક એટલે જીવ પોતે ગ્રહણ કરનારો. મેં ખાધું એટલે આહારને ગ્રહણ કર્યો, મેં સૂંઘ્યું એટલે સુગંધી પદાર્થને ગ્રહણ કર્યો. એમાં નિકટતા હોય છે, જીભ ઉપર સ્વાદ લાગે ત્યારે ગ્રાહ્ય ગ્રાહક સંબંધ ઉભો થાય, નાકમાં સુગંધ જાય ત્યારે ગ્રાહ્ય ગ્રાહક સંબંધ ઉભો થાય, એવી જ રીતે કાનમાં શબ્દો પડે ત્યારે શબ્દોનું ગ્રહણ થાય, એ સંબંધને ગ્રાહ્ય ગ્રાહક લક્ષણ કહે છે. સંબંધનું ગ્રાહ્ય ગ્રાહક પણ જેનું સ્વરૂપ છે એ સંબંધમાં નિકટતા છે, એ નિકટતાને લઈને જે પદાર્થો પોતાના સંવેદન સાથે એટલે અનુભવ સાથે એકમેક જેવા થઈ ગયેલા દેખાય છે પરસ્પર, જેને જીવમાં ભળી જતાનો હોય, કોઈ ચીજ ભાવે ત્યારે એમ થાય કે જાણે રસ મારામાં ઉતરી ગયો, વઢાથી આમ રસ અંદર ઉતારતા ન હોય, આત્મામાં ઉતારતા હોય એવું લાગે, મીઠું લાગે ત્યારે કડવું લાગે ત્યારે પણ એને એમ જ થાય છે મારામાં જાણે વ્યાપી ગયું કડવાપણું. બહુ કડવું લાગે તો માઠું બગડી જાય, ફેરફાર થઈ જાય, પણ અંદર કાંઈ ઉતર્યું નથી. એ વખતે ભેદજ્ઞાન કરે તો બહુ સરસ તક હોય છે. ભેદજ્ઞાન કરે કે આ પરમાણુમાં જે સ્વાદ છે એ રસગુણની અવસ્થા છે, પરમાણુમાં રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ આ મુખ્ય અવસ્થાઓ છે, એના ગુણ છે એવા, એટલે એને ગુણની અવસ્થાઓ પર્યાયો છે. તો એમાં એક આ રસગુણની પર્યાયમાં સ્વાદ છે, મીઠો સ્વાદ કે કડવો સ્વાદ એ પરમાણુની અવસ્થા છે, જીવની નહીં, અને જીવ એનાથી અસંગપણે જ રહે છે. જો કડવો રસ અંદર ઉતરી ગયો હોત તો થોડીક વાર પછી જે મોઢું સીધું થઈ ગયું વાંકું થતું એમાંથી ન થાત, વાંકું વાંકું જ રહેતા, કેમ કે અંદર રસ ઉતરી ગયો. એવી રીતે ગળપણ ચાલુ જ રહેતું. એક માણસને કેરી બહુ ભાવે, આફૂસ રત્નાગીરીની આવે છે ને, પહેલા ફાલની જરા વધારે સારી આવે ખાટી મીઠી. હું મુંબઈમાં આવતો અમારા કાકાને બહુ ખાવાનો શોખ હતો, કે આપણે મુંબઈમાં રહીએ મો શોખ ન કરીએ પણ ખાવા પીવામાં બધું એક નંબરની વસ્તુ ઘરે માં લાવવાને શોખ ખાવાનો એવો. હવે એ કેરીનો રસ કે કેરીનું બટકું જીભ ઉપર મૂક્યું હોય પછી આપણે બહુ સારું લાગે એટલે એ સ્વાદ ટકાવવો જોઈએ, ને એ સ્વાદ છોડવાનો હોય તો રીએ ખરો, ગળે ન ઉતરવું હોય તો ગળે ઉતરી જાય, સ્વાદ છૂટી જાય. પ્રયત્ન કરી જોજો, ન કર્યો હોય નહી રે. એ શું બતાવે છે? એ જીવ અસંગ છે, સંગ કરતો નથી. એ રસની પર્યાયનો, પરમાણુની રસની પર્યાયનો જીવ સંગ કરતો જ નથી. હજારો સ્વાદ ચાખ્યા અત્યાર સુધીમાં, કેટલા ચાખ્યા છે કે નથી ચાખ્યા? રોજ 5-10-15 આઈટમ તો ચાખવા મળે છે ને. કેટલા દિવસથી ઉંમર ગણી કાઢો, હજારો થઈ જશે. જીભને અત્યારે અંદરમાં જે ભાવેન્દ્રિય છે એમાં કયો સ્વાદ ચોંટ્યો છે મને કહો. આંખે હજારો રંગ જોયા, કપડાના રંગ, શરીરના રંગ, બધી જાતના રંગ જોયા, વાદળના વાદળાથી માંડીને બધું જોયું. કેવો રંગ અંદર ચોંટ્યો એ કહો. ચોંટે છે કોઈ? કેમ કે જીવ સ્વભાવથી જ અસંગ તત્વ છે, અસંગ ચૈતન્ય એનું પોતાનું સ્વરૂપ છે. એટલે ભલે અનુભવ થાય ત્યારે એક મેક જેવું લાગે કે જાણે અંદર ઉતરી ગયો. શું અનુભવ થાય ત્યારે એમ લાગે કે અંદર ઉતરી ગયા છે. એવા જે ભાવેન્દ્રિયો વડે ગ્રહણ કરવામાં આવતા ઇન્દ્રિયોના વિષયભૂત સ્પર્શ આદિ પદાર્થો, સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દ, સ્પર્શ આદિમાં બધું આવી ગયા વગેરે વગેરે, તેમને પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયં એમ અનુભવમાં આવતું જે અસંગ પણ પોતાની ચૈતન્ય શક્તિનું અનુભવમાં આવતું અસંગ પણ એટલો શબ્દ નથી લીધો. આ રીતનો વિષય થોડો લીધો છે. સ્વયમેવ પોતાની મેળે શું કહ્યું છે, થોડી ઊંડી અને સૂક્ષ્મ વાત છે. આમાં જે જીવ પોતાના સ્વરૂપને સમજવાનો, જાણવાનો, અનુભવવાનો પ્રયાસ કરતો હોય એવી ભૂમિકાએ પહોંચ્યો હોય એને થોડુંક સમજાય એવું છે. અનુભવ કોણ કરે છે? જ્ઞાન કરે છે. જાણે છે કોણ? જ્ઞાન જાણે છે. પોતાની મેળે જાણે છે, પોતાની મેળે અનુભવ કરે છે કે કોઈની મદદ લઈને જાણીને જાણે છે ને અનુભવ કરે છે? વિચારીને નહીં કહેતા, અનુભવીને કહેજો. શું કહેવા માંગે છે સમજાશે? આયા આચાર્ય દેવની જે શૈલી છે એમાં કહેવાની, એમાં અનુભવની રીત એમણે ઘણી જગ્યાએ વ્યક્ત કરી છે. એ એમની સમર્થ વક્તવ્યતાનો ખાતરી કરાવે એવો પુરાવો છે. નહીં તો રીતને કેવી બહુ કઠણ છે. જરા બીજું બધું કહી શકાય, રીત કેવી બહુ મુશ્કેલ છે. કોઈ બેનને પૂછી જુઓ તમે કે તમે રોટલી વણો છો એ રીત કઈ સંભળાવો જોઈએ, તો કે ગોળણું લઈ પાટલી ઉપર મૂકીને વેલણ ફેરવીએ છીએ. એમને કઈ રીતે ફેરવો છે એ કયો નહીં કહી શકે. કે તમને બતાવી દઈએ, જોઈ લ્યો આવી રીતે વેલણ ફેરવીએ છીએ, રોટલી થાય છે, અથવા રોટલી હું કરું છું એમ કે રોટલી થાય છે એમ કે. પણ કેવી રીતે હું વેલણ ફેરવું છું એ કહેવું બહુ મુશ્કેલ છે. આ તો સ્થૂળ રૂપી જળ પદાર્થના પ્રયોગની રીત પણ કહેવી મુશ્કેલ પડે છે. તો અનુભવની રીત કેવી કેટલી મુશ્કેલ પડે, છતાં અનુભવી પુરુષો એમના સ્પષ્ટ જ્ઞાન, નિર્મળ જ્ઞાન અને ભાષાના પુણ્ય યોગથી કઈ કઈ જાય છે. પાત્ર જીવ, નાયક જીવ એ કઈક માંથી આખું પકડે છે અને એ પાત્રતા વાળા ને આ જ્ઞાન નો જ્ઞાનમાં એટલી શક્તિ છે કે થોડામાં ઘણું પકડે, કે થોડું અને જ્ઞાન કરે ઘણું. પોતાની ચૈતન્ય શક્તિ, નિજ ચૈતન્ય શક્તિનું પરિણમન અનુભવમાં આવે છે. અનુભવ છે એને બીજા શબ્દોમાં સંચેતન પણ કહેવામાં આવે છે. 38 ગાથામાં સ્વરૂપ સંચેતન એવો શબ્દ વાપર્યો છે. ચેતવું, ચેતવું એટલે અનુભવવું, ચેતવું એટલે જાગ્રત થઈને અનુભવ કરવો, એનું નામ ચેતવું. નોથી કે ભાઈ ચેતી જાજો, તમે છો, તમે જે જગ્યાએ જાઓ છો જરા ચેતીને જાજો, જોખમ છે થોડું ત્યાં તમારામાં. એવી રીતે સ્વરૂપને સાવધાનીપૂર્વક સ્વરૂપનો અનુભવ કરે છે, જ્ઞાન જ્ઞાનને વેદે છે, એને સ્વરૂપ સંચેતન કહેવામાં આવે છે. એને અનુભવ પણ કહેવામાં આવે છે, એને સ્વસંવેદન પણ કહેવામાં આવે છે, એને સ્વરૂપનો ભોગવટો પણ કહેવામાં આવે છે. બધા એક શબ્દો જુદા જુદા છે, એક જ ભાવ છે. એ જે અસંગપણું એટલે સંગ નથી કરતું, ચૈતન્યપણું એટલે અનુભવ છે એ કોઈ બીજા પદાર્થનો સંગ નથી કરતો, એવું સ્વયમેવ અનુભવમાં આવે છે એમ કે છે. પોતાની વેળે અનુભવમાં આવે છે. અનુભવ કરાવી શકાતો નથી, અનુભવ સ્વયમેવ જ થાય છે. ફરીને ઓલો દ્રષ્ટાંત લઈએ આપણે, રોટલી વણવાનો. કોઈને હાથ પકડીને રોટલી વણતા શીખડાવાય ને શીખે ખરું? ચાલો 10-12 વર્ષની છોકરી થઈ છે ને રોટલી વણતા શીખડાવી આપણે, એટલે એની માં એને આ વેલણ પકડી પકડીને કઈ ફેરવાવે. એ પોતાની મેળે વેલણ ફેરવતા ફેરવતા શીખી લે. કેવી રીતે શીખે? પોતાની મેળે શીખે, વેલણ ફેરવતો. એ તો જે શીખ્યા છે એને બધાને ખ્યાલ હશે, આપણે તો હજી નથી શીખ્યા, પણ સમજાય એવી વાત છે. આ શીખ્યા છે પોતાની મેળે, એવી રીતે શીખ્યા છે. ભલે 2-5-5 રોટલી બગડે તે એની ખબર પડે કે આ બગડ છે, ત્યારે એમાંથી સુધરવાની છે. પણ શીખશે એ પોતાની મેળે, કેમ કે એક અનુભવ જ્ઞાન છે. એ નિશાળનું ગોખણીયું જ્ઞાન નથી કે ગોરણા ઉપર વેલણ ફેરવીએ એટલે રોટલી થાય, ગોરણા ઉપર વેલણ ફેરવીએ એટલે રોટલી થાય, ગોખવાનું જ્ઞાન નથી. વ્યાખ્યા તો એમ જ છે, પણ એ વ્યાખ્યા ગોખે કઈ રોટલી આવડે નહીં, વેલણ ફેરવે તારે રોટલી આવડે. એ અનુભવ જ્ઞાન છે, એ સ્વયમેવ થાય છે. જોકે જાણવાનું જ્ઞાન એ સ્વયમેવ જ થાય છે. જુઓ અંદર, તપાસીને નક્કી કરો કે જ્ઞાન પોતાની મેળે ઉત્પન્ન થાય છે કે કોઈ ઉત્પન્ન કરાવે છે. તમે અત્યારે શબ્દો સાંભળો છો, જે પૂતગળની પર્યાય છે, મારા જીવની પર્યાય નથી. ટેપ રેકોર્ડે હમણાં બોલે તો ચાલુ કરો તો એવો જ અવાજ આવે, પણ ત્યાં જીવ નથી. કેમ કે શબ્દમાં જીવ નથી ને જીવમાં શબ્દ નથી, એ તો અસંગ તત્વ છે. જીવ તો અસંગ ચૈતન્ય છે, શબ્દને સ્પર્શતો નથી. જે શબ્દો તમે સાંભળો છો તે જળ છે, સાંભળે છે તમારું ઇન્દ્રિય જ્ઞાન, ચૈતન્યની જ્ઞાનની પર્યાય છે. તમને એમ લાગે છે કે શબ્દો સાંભળ્યા એટલે આપણે સમજ્યા અને એટલા માટે સાંભળવા આવ્યા. શબ્દો સાંભળવા મળતા સમજણ થાય છે, માટે આપણે સાંભળીને સમજણ કરીએ છીએ. આચાર્ય દેવ ના પાડે છે તમારું જ્ઞાન સ્વયં એવું થાય છે, પણ અનુભવ તો આવો થાય છે તો કઈ એમાં ભ્રાંતિ છે, ખોટો અનુભવ છે. ભ્રાંતિ એટલે ખોટો અનુભવ. કેમ કે અહીંયા 25 જણા બેઠા છે, એમાં કોકને કાંઈક સમજાય છે, કોકને કાંઈક સમજાય છે, કોકને કાંઈક સમજાય છે. શબ્દો એના જ છે બધા માટે. અને કોઈ એમ કહે છે કે મને સમજાણું જ નહીં, અમે તો નવા નવા આવ્યા ને કંઈ સમજાતું જ નહોતું, આ બધી ગ્રીક લેટિન જેવી વાત લાગતી હતી. અધ્યાત્મનો વિષયથી અપરિચિત હોય તો કાંઈ ન સમજાય એવું બને. એટલે જો શબ્દોથી સમજાતું હોય તો બધાને સમજાય અને બધાને એક સરખું સમજાય, પણ એવું બનતું નથી. એ બતાવે છે કે સમજણવાળા જ્ઞાનની સ્વતંત્રતા છે, સમજાવવામાં કે નહીં સમજવામાં, ઓછું સમજવામાં કે વધુ સમજવામાં, સરખું સમજવામાં કે વિકૃત સમજવામાં, જ્ઞાન સ્વતંત્ર છે. અરુણભાઈ તમને બરાબર સમજાઈ ગયું, ત્યારે તમે હા પાડી કે બરાબર સમજાઈ ગયું. હવે આપણે આ પ્રસંગનું એનાલિસિસ કરીએ, પૃથક્કરણ કરીએ કે તમારા જ્ઞાનમાં સાંભળવાની શક્તિ હોવાથી તમને સંભળાણો શ્રવણ જ્ઞાન થી હોય ને, શ્રુત જ્ઞાન જેને કહે છે, સાંભળેલું જ્ઞાન. અસંગ ચૈતન્ય કહે છે આત્માને, શું કહે છે? અસંગ ચૈતન્ય. હવે તમે તમારું જ્ઞાન છે એ એક વખત સંમત કરતા પહેલા જરાક એના ઉપર વિચાર લંબાવે છે. આત્મા અસંગ ચૈતન્ય લાગે છે તો બરાબર, કોઈનો સંગ થયો નથી હજી મને, કેમ કે અનંત ભાવોમાં, અનંત પ્રકારના સંયોગોમાં તે પસાર થયો, અનંત સ્વાદથી, અનંત શ્રવણથી, અનંત દ્રશ્યોથી આત્મા ક્યાંય અંદરમાં કાંઈ છે નહીં. અંદર અત્યારે અંદરમાં કાંઈ છે નહીં, માટે અસંગ ચૈતન્ય છે એ વાત તમે વિચારીને સંમત કરી, જ્ઞાને સાંભળ્યું અને જ્ઞાને વિચારીને સંમત કર્યું ત્યારે તમે હા પાડી મને સમજાણો. એ પહેલાં તમે હા નથી કરી. આટલી પ્રક્રિયા ઝડપથી કોઈને થાય છે, કોઈને થોડી વાર લાગે છે, પણ સમજાણું એમ કે ને ત્યારે આટલું થાય છે કે સાંભળેલી વાતને સંમત કરવામાં આવે ત્યારે એ કે મને સમજાણો. હવે ત્યાં શું થયું કે સાંભળેલી વાત જ્ઞાને, સાંભળેલી વાત જ્ઞાને સંમત કરી અને ત્યારે જ્ઞાન સમજ્યું. બરાબર છે, આમાં તો એટલું જ્ઞાન જ છે બધે આદિ મધ્ય અંતમાં. સાંભળ્યું ત્યારે આદિ થઈ, વિચાર્યું મધ્યમ, સંમત કર્યું છેડે આવ્યો. તમને સમજાણું એના આદિ મધ્ય અંતમાં જ્ઞાન જ કામ કરે છે. એટલે જ્ઞાન છે એ સ્વયમેવ કામ કરે છે, સમજવાનું કામ સ્વયમેવ કરે છે, અનુભવવાનું કામ સ્વયમેવ જ કરે છે. અને તમે તમારા જ્ઞાનને ફરીને તપાસો હવે કે આપોઆપ ઉત્પન્ન થાય છે કે નહીં. અંદરમાં જ્ઞાન જોવા જોવો જરા કે કોઈ અંદર ધક્કો મારીને ઉત્પન્ન કરે છે, કોઈ અંદર ક્રિએટિવ બહારથી એલિમેન્ટ આવે છે, કોઈ જ્ઞાનને ઉત્પન્ન કરનારું ક્રિએટિવ કોઈ એલિમેન્ટ આવે છે? નહીં, જ્ઞાન થયા જ કરે છે. ઊંઘી જાવ છો ત્યારે પણ તમારું જ્ઞાન બંધ પડતું નથી, કેમ છે કે જાગ્યા પછી તમને ખબર પડે છે કે હું ઊંઘી ગયો હતો.
આત્મપ્રદેશો માથાથી પગ સુધી છે, અને જ્ઞાન થાય છે તેમાં બધા જ આત્મપ્રદેશો એક સાથે જ કામ કરતા હોય, એટલે પગના આત્મપ્રદેશો પણ ખરા, બુદ્ધિના આત્મપ્રદેશો ખરા, મનના જે હોય બધા
સર્વ પ્રદેશોમાં અવસ્થા પ્રસરે છે. કેમ કે ગુણ સર્વ પ્રદેશોમાં છે ને, એટલે સોનામાં પીળાપણાનો ગુણ છે, વર્ણ ગુણ, ઉદ્ગળનો વર્ણ ગુણ છે ને, સ્પર્શ રસગંધ વર્ણ, એમાં એમાં કયા પરમાણુમાં પીળાપણું નથી, કયો છે પીળાપણું, બધે આપેલું છે. એમ જ્ઞાન બધે આપે છે, શ્રદ્ધા બધે આપે છે, આનંદ બધે આપે છે, પુરુષાર્થ બધે આપે છે, સુખ બધે આપે છે, બધે આપે. સાકરના કયા પરમાણુમાં ગળપણ નથી, એનો રસ ગુણ લ્યો, એ આપેલું છે. એમ જ્ઞાન આત્મામાં વ્યાપેલું છે, અને સ્વયં એનું ગુણ હોવાથી, સ્વભાવ હોવાથી આપોઆપ જ ઉત્પન્ન થાય છે. વાત પરની આધાર બુદ્ધિ છોડાવવાની ચાલે છે. શેની વાત ચાલે છે? પરની આધાર બુદ્ધિ છોડાવવાની વાત ચાલે છે. બાળક હોય ત્યારે મા બાપનો આધાર હોય, સાચી વાત હશે કે નહીં? અનાથ આશ્રમમાંથી દત્તક લઈને અમેરિકા લઈ જાય છે, એનો પ્રારંભ પ્રમાણે બધું બને છે. કોઈના આધારે કોઈ જીવતો નથી. મોટો થાય એટલે કે કુટુંબનો આધાર છે, પત્નીને એમ થાય કે પતિનો આધાર છે. વાત એટલે સાચી નથી, સોએ સો ટકા વાત ખોટી છે. દરેકનું પોતાનું સ્વતંત્ર પ્રારબ્ધ છે, એ પ્રારબ્ધ ભોગવે છે, બીજું કાંઈ નથી. ઉનાળામાં કોઈને શરદી થાય, ઘા થાય છે, ઉનાળામાં શરદી થાય, ગરમી પડે ને છીંક ઉપર છીંક આવે, પરે છાતીમાં કફ થાય ને ઇન્ફેક્શન લાગે, વિશાલ અલજી છે, ઉનાળો બેઠો ને ઇન્ફેક્શન લાગી છે, બહુ છાતીમાં કફ ભરાય. તો શરદીમાં કફ થાય તો સમજી કઈ એવી વાત છે, પણ ગરમીમાં કફ થાય છે, થાય છે કે નથી? બધું પોતાની મેળે થાય છે એમ કેવું છે. નિમિત નૈમિતિક સંબંધ ભિન્નપણાનું જ્ઞાન કરાવવા માટે છે, આધાર બુદ્ધિ ને દ્રઢ કરવા માટે નથી, એમ વાત છે. ઉપકાર બુદ્ધિ આવે, વિનય થાય, એ બીજી વાત છે. સદમસ્ત હોય ત્યાં સુધી સિદ્ધ પરમાત્મા કોનો વિનય કરે, અરિહંત પરમાત્મા કોનો વિનય કરે? એ પોતે પરમેશ્વર પદે બિરાજમાન છે, એમનો વિનય જગતના લોકો કરે, જગતના જીવો, એને કોઈનો વિનય કરવાનો પ્રશ્ન હોય શકે નહીં. એ પોતે એમ બતાવે છે અરિહંત અને સિદ્ધ પરમાત્મા કે તું અમારા જેવો છો. અમારામાં તારું સ્વરૂપ જો, પોતાનું સ્વરૂપ જો. શું કહે છે? અમારું સ્વરૂપ જોઈને તું તારું સ્વરૂપ જો. અમે જીનબિંબ છીએ તો તું પણ જીનબિંબ છો, અમે ચિદબિંબ છીએ તો તું પણ ચિદબિંબ છો, એમ છે ખરેખર.
ભજન પદ નિજ પદ એકતા,
હા, જીન પદ નિજ પદ એકતા ભેદભાવ ને કાંઈ લક્ષ્ય થવાને તેનો શાસ્ત્ર કયા સુખદાયી. જેને સમરો જેને ચિંતવો જેને ધ્યાવો શું મને જેને ધ્યાવંતે પરમ પદ લઈએ એ ક્ષણે એ ક્ષણમાં એવું પરમ પદ ને પ્રાપ્ત કરો એ ધ્યાન કરાવવા માટે જીન પદ છે. શેના માટે છે? ધ્યાન માટે. જેને જીન પદ નું જ્ઞાન હોય એને એનું ધ્યાન થાય, ન હોય એને જ્ઞાન થાય, જ્ઞાન ન હોય એને જ્ઞાન થાય, ને જ્ઞાન હોય એને ધ્યાન થાય. પ્રશ્ન આવો જોઈતો હતો. મેં કીધું કેમ ન આવ્યો, મારો તો ખ્યાલ હતો, પણ મેં કીધું કદાચ સમજાય ન સમજાય એટલે સ્પષ્ટ કરવું ન હતું. એમાં એવું છે કે જે આપણી દ્રવ્યેન્દ્રિયો છે એમાં અમુક ચોક્કસ પ્રકારનો ઉઘાડ છે અને ક્ષોભક્ષમ કે છે શાસ્ત્ર ભાષામાં. તેના દ્વારા ત્યાં જ્ઞાન થાય છે, પણ થાય છે આખા આત્મામાં, પ્રસરે છે આખા આત્મામાં જ્ઞાન થાય છે ત્યાં આગળ. હવે આપણે અતિન્દ્રિય અખંડ ચૈતન્યનો અનુભવ જ્ઞાન નહીં હોવાથી આપણે ફક્ત ત્યાં જ વેદીએ છીએ. હું જીભથી ચાખું છું, પણ જે ચાખવાપણાનું જ્ઞાન છે એ આખા આત્મામાં થાય છે. તો પણ ડાક્ટરો બીજી રીતે કહે છે કે તમારા મગજ સુધી પહોંચે છે એ વાત, જ્ઞાનતંતુથી ચાખ્યું તો અહીંથી ને અહીંયા ક્યાં, અહીં સુધી ક્યાંથી ગયું? એ તો ઓલા દોરડા બતાવે છે જ્ઞાનતંતુના. ખરેખર તો સર્વ પ્રદેશે એ જ્ઞાન વ્યાપે છે, પણ આપણને અતિન્દ્રિય સ્વરૂપનો અનુભવ નહીં હોવાથી એ માલુમ પડતું નથી. બાકી જ્ઞાન તો બધે જ વ્યાપી જાય, જ્ઞાન બધે જ વ્યાપે, પણ ઉઘાડો હોય એટલો ખ્યાલ આવે ને બાકીનો ખ્યાલ ન આવે. જેમ કે ઇન્જેક્શન દે છે, તો ઇન્જેક્શન જ્યાં સોય અડે ને ત્યાં આપણને સ્પર્શ થાય છે એ મને દુખ્યું. ઉપરના ભાગમાં ઉઘાડ છે, ઉપરના પ્રદેશો છે ને જ્યાં ચામડી છે ત્યાં ઉપરના પ્રદેશોમાં સ્પર્શેન્દ્રિય છે, પછી અંદર સ્પર્શેન્દ્રિય નથી. એટલે એ સોય પા ઇંચ અંદર ગઈ, અડધો ઇંચ અંદર ગઈ કે એક ઇંચ અંદર ગઈ એ ખબર તમને નહીં પડે, કેમ કે ત્યાં સ્પર્શ નથી, સ્પર્શનો ઉઘાડ નથી. ત્યાં શું પડે જ ખબર પડે છે, નહીં ખબર પડે, ટચ થયું એટલે જ ખબર પડશે. પછી હાલો ને ઇન્ટ્રાવિનસ આપે છે કે નસમાં આપે છે, ટચ થાય એટલે ખબર પડે. પછી સોયને અંદર જવા દે, એને જરૂર પડે તો 5 ઇંચ જવા દે, જરૂર પડે તો 1.5 ઇંચ જવા દે, એ ખબર પડે છે કેટલી ગઈ ન ખબર પડે. કહેવાનો આશય શું છે? ઉઘાડ છે ત્યાંથી આપણે પકડી શકો છો, બાકી વ્યાપે છે તો આખા બધા પ્રદેશોમાં વ્યાપે છે જ્ઞાન, પણ એ સમજાય નહીં, ન સમજાય એટલે ચોખવટ ન કરે. ખ્યાલ તો આવ્યો હતો કે આમાંથી પ્રશ્ન ઉઠશે, એ પકડાય નહીં. બાકી કોઈ પણ પદાર્થનો ગુણ છે એ આખા પદાર્થની અંદર વ્યાપેલો ગુણ છે. એટલે સોનાનો દ્રષ્ટાંત આપ્યો, સાકરનો દ્રષ્ટાંત, એ આખા પદાર્થમાં વ્યાપેલો ગુણ છે. એટલે એની અવસ્થા પણ આખા પદાર્થમાં જ થાય, અમુક જગ્યાએ થાય ને અમુક જગ્યાએ એબ્સન્ટ રહે એમ ન થાય. આ સાયન્ટિફિક છે, વૈજ્ઞાનિક છે. એને પ્રદેશે પ્રદેશેથી જ્ઞાન અને આનંદનું વેદન આવે છે. ઇલેક્ટ્રિસિટી નો કરંટ તમારી આંગળી અડી ગઈ, ક્યાં કરંટ લીક થતો હતો એમાં, પછી કરંટ તમને ખાલી આંગળી જ અડે છે, આખા શરીરમાં ઝણઝણાટી કેમ આવે? કેમ કે પરમાણુ છે, શરીરના પરમાણુ છે, એ ગુડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી છે, ગુડ કંડક્ટર ઓફ હીટ એન્ડ ઇલેક્ટ્રિસિટી. ફિઝિક્સનો આ વિષય છે, ફિઝિક્સ સાયન્સનો. શું તમને ઝણઝણાટી કેમ આવી ગઈ? ખાલી અહીંયા આંગળી જડી હતી તમારી, જ્ઞાન થયું કે નહીં? બધે કરંટ લાગ્યો એનું જ્ઞાન એક જ જગ્યાએ થયું કે બધે થયું? કે બધે થયું. અન્ય મતમાં પણ સ્વાનુભૂતિનો વિષય વેદાંતમાં વધારે ચાલ્યો છે. પણ એ લોકો શું કહે છે ખબર છે? કે ધ્યાનસ્થ અવસ્થામાં અમને આનંદનો અનુભવ અહીંયા આવે છે. ક્યાં? તાળવું અને અહીંયા ઉપરથી વચ્ચેના ભાગને બ્રહ્મરંધ્ર કહે છે એ લોકો, એ શાસ્ત્રીય ભાષા છે. ત્યાં અમને આનંદનો અનુભવ, સ્વાનુભૂતિનો અનુભવ આવે છે. કલ્પના થાય છે, પહેલેથી જ કલ્પના કરી હોય છે. એ પછી તો આ જે બધા પર શિબિર ધ્યાનની ચાલે છે ને, એમાં પછી અહીંયાથી આવે છે, સાત ચક્ર લે છે, અહીંથી તે અહીં સુધી હોય, છેલ્લા ચક્રમાં પછી અનુભવ કરાવે છે. નાભીમાં આવે, પછી છાતીમાં, મનમાં આવે, પછી ગળામાં આવે, પછી અહીંયા આવે, અહીંયા આવે, હાથમાં અહીંયા આવે, ત્યાં અનુભવ થાય. એ બધી વિકલ્પે ચડીને કલ્પનાની વાતો છે. હાથ ચક્કરમાં આવ્યા છો? નથી આવ્યા? શિબિરમાં ગયા બધા ચક્કરમાં પડે છે. એટલે આખો વિષય છે એ વૈજ્ઞાનિક છે. આ છે ને, આ જે વિપશ્યના છે ને, એ બૌદ્ધની ફિલોસોફીનો એક ભાગ છે. ક્ષણિક વાત છે, બસ એ ક્ષણે ક્ષણે નવો નવો આત્મા ઉપજે છે ને જૂનો મરી જાય છે, નવો ઉપજે છે ને જૂનો મરી જાય છે, અને એ સંસ્કાર મુક્તો જાય છે. જૂનો છે એ નવામાં સંસ્કાર મુક્તો જાય છે. એનું લોજિક આપે, બીજું આપે, ત્રીજું આપે, બધું ચાલે છે. પર્યાય છે, આત્મામાંથી ઉત્પન્ન થયેલું છે. પણ એ સમજવું જરાક અઘરું છે. અઘરું કરતા તે ગરજ માગે એવો વિષય છે. કેવો? સમજવાની ગરજ હોવી જોઈએ. જિનેન્દ્ર ભગવાનના સમૂહ શરણમાં ઉપરથી ઇન્દ્રો સાંભળવા આવે છે. સત ઇન્દ્ર વંદિત છે તીર્થંકર દેવ. સો ઇન્દ્રો, ભલે સો ઇન્દ્રોના રતનમય સ્વસ્તિ ગણતા, ભલે ઇન્દ્રાણીના છે ને સ્તુતિમાં, એ બધા એમના ચરણમાં નમે છે. ગુરુદેવ કેવી રીતે કહેતા ખબર છે? એક્શન કરતા હતા એ વખતે, કે 32 લાખ વિમાનનો લાડો સાહેબો, એક એક વિમાનમાં અસંખ્ય રુદ્ધિધારી દેવો હોય એનો રાજા, શું એ ભગવાનનો ઉપદેશ સાંભળવા? જ્ઞાની છો? આત્મજ્ઞાન થયેલું છે. દેવનું આયુષ પૂરું કરી મનુષ્ય થઈને એ જ ભવે નિર્વાણ પદને પામશે, મોક્ષમાં જશે, પરમેશ્વર પદને પામશે. પણ એ પરમેશ્વર પદ સાંભળવા માટે આમ ગુરુદેવ એક્શન કરે, ગલુડિયાની જેમ બેહે. કેવી રીતે? એમ ઓલું ગલુડિયું બિસ્કિટ આપણને આમ પૂંછડી પટપટાવે ને, એટલી ગરજ દેખાડે ને ખાવાની, એટલી ઉપદેશ ગ્રહણ કરવાની નાની હોય તો એની એટલી ગરજ છે. ત્યારે એ ઉપદેશ ગ્રહણ થાય છે, એવી સ્થિતિમાં ઉપદેશ ગ્રહણ થાય છે. હું પણ સમજુ છું એવા અભિપ્રાયથી સાંભળવા બેઠે એને ઉપદેશની અસર ન થાય, એવી વાત છે. સમજવા માટે તૈયારી કેવી જોઈએ કે પૂરો ગરજવાન જોઈએ, પૂરી ગરજ જોઈએ, કેટલી સગવડતા પ્રમાણે સાંભળું એમ નહીં, પૂરી ગરજ જોઈએ એનું કામ છે. એને જ્ઞાન ચડ્યા વિના રહે નહીં, અને ગરજ ન હોય એને જ્ઞાન કોઈ દી ચડે નહીં, આ એનો નિયમ છે. સમોસરણમાં ઇન્દ્રો એવી રીતે સાંભળે છે. તમારે ન સાંભળવું હોય તો ઉપયોગ બે જાય, તો ન સાંભળાય તમને.
બોલનારને તો પોતાની મરજી મુજબ બોલે છે, ત્યારે તો એને ત્યાં
મરજી પ્રમાણે બોલી શકે એવો પણ નિયમ નથી. બોલવા જાય કાંઈક ને બોલાઈ જાય, કાંઈક એવું બને છે કે નથી બનતું? અથવા બોલવું હોય ત્યારે એમ કે પણ હું, મારે કંઈક કહેવું છે પણ હું હજી કહી નથી શકતો, મારે જે કહેવું છે ને હજી કહેવાતું નથી, હજી કંઈક મારે બીજું કહેવું છે, બને કે ન બને. અને બધું ઈચ્છા પ્રમાણે બોલી શકાય છે એવું છે જ નહીં, એની ખાતરી છે કે તમને કાકડી ખવડાવી અને બદામ ખવડાવી બે કેવા લાગ્યા, સ્વાદ કેવો બંને નો? કાકડી મોળી હતી, બદામ તો કીએ મોળી જ હતી. હવે તમે તફાવત સમજાવો, એક સરખું મોળું હતું કે જુદું જુદું હતું? બોલી બતાવો લ્યો. તમે મરચું તીખું લાગ્યું ને મરીએ તીખા લાગ્યા, એક સરખા તીખા લાગ્યા કે બે નો સ્વાદ જુદો જુદો છે? મરીની તીખા જુદી ને મરચાની તીખા જુદી. તો પછી એને સમજાવો જોઈએ, સમજાવ બોલી બોલીને સમજાવો લ્યો. ઈચ્છા પ્રમાણે બધું બોલી શકાતું નથી, સાબિત થાય છે કે નથી થતું? પુણ્યયોગ પ્રમાણે ભાષા વર્જનામાંથી જે શબ્દો હવામાનમાં વાતાવરણમાં ઉત્પન્ન થવાના હોય તે થાય, ઈચ્છા અનુસાર નહીં, ઈચ્છા જેટલા નહીં, ઈચ્છાના પ્રમાણમાં નહીં, કોઈ વાર ઓછા થાય ને કોઈ વાર વધારે, પણ મારું વધારે પડતું બોલાઈ ગયું આપણે, એવું બને છે કે નહીં? એટલું બધું નહોતું બોલવું જોઈતું પણ જરાક નીકળી ગયું આપણું, આમાં કાંઈ ધાર્યું નથી. એટલે ભાષામાં પરિણમવાનું હોય પરિણમ. એટલે આચાર્યો આવા મહાન ગ્રંથો રચે છે ત્યારે શું કહે છે કે આ શાસ્ત્રની રચના પુદ્ગલ પરમાણુએ કરી છે, અમૃતચંદ્ર સૂર્ય એ આ શાસ્ત્ર બનાવ્યું નથી, ના પાડે શું. અને તેથી ભાષાનો અહંકાર જ્ઞાનીઓને કદી થતો નથી, જ્ઞાનીઓને ભાષાનો અહંકાર થતો નથી. એનું કારણ આ છે કે જાણે છે ભિન્નપણું છે, મારો અધિકાર નથી એના. ઈચ્છા અનુસાર બધું નથી થતું, સ્વતંત્ર જેટલું થાય છે એટલું. પુણ્યયોગ પ્રમાણે થાય એટલે અહંકાર કરે, હા મારે કેવું તું બરાબર મેં સંભળાવ્યું, એવું નથી. એ વખતે જે શબ્દો નીકળવાના હતા એ નીકળ્યા, તારી ઈચ્છા એમાં નિમિત્ત છે, પણ ઈચ્છા કરે છે એ વાત નથી. કેમ કે ઈચ્છા શબ્દોને અડતી નથી, શબ્દના પરમાણુ ઈચ્છાને અડતા નથી. એક જડ છે, એક ચૈતન્ય છે. એમ ભાઈ,
જીવ જે પ્રમાણે ભાવ કરે એ પ્રમાણે એના શબ્દો નીકળે,
ક્યારેક નીકળે ને ક્યારેક ન નીકળે. નીકળે તો ભાવ ભાવે શબ્દો કર્યા છે એવું નહીં સમજવાનું, નીકળે તો તે, ન નીકળે એવું ઘણી વાર બને. એ રીતે ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થોનું જીતવું થયું. આમ જે દ્રવ્યેન્દ્રિયો ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ ત્રણેયને જીતે જીતીને જ્ઞેયના એક શંકર નામનો દોષ આવતો હતો, એટલે જણાતા પદાર્થોને ભેળસેળ કરતો હતો, તે સઘળો દૂર થવાથી, દોષ દૂર થવાથી એકત્વમાં ટંકોત્કીર્ણ પોતાના સ્વરૂપમાં તન્મયપણાથી ટંકોત્કીર્ણ એટલે ન ભૂસાય એવો જ્ઞાન સ્વભાવ, તેના વડે સર્વન્ય દ્રવ્યોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે, તે નિશ્ચયથી જીતેન્દ્રિય જીન છે. અહીંયા જીન કયા છે એને જીતેન્દ્રિય જીન કહેવામાં આવ્યા છે. આ ચોથા ગુણ સ્થાને જીતેન્દ્રિય જીન થાય છે. આત્માને પોતાના પરમાત્મા નો પ્રત્યક્ષ અનુભવ થયો કે હું આવો પરમાત્મા છું. સ્વાનુભૂત્યા ચકાસતે, સ્વાનુભૂતિમાં તે જીતેન્દ્રિય જીવ છે. જ્ઞાન સ્વભાવ અન્ય અચેતન દ્રવ્યોમાં નથી, તેથી તે વડે આત્મા સર્વથી અધિક અથવા જુદો જ છે. કેવો છે તે જ્ઞાન સ્વભાવ? કે આ વિશ્વની ઉપર તરતો એટલે આખા વિશ્વથી જુદો પડતો, પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી, પ્રત્યક્ષ પ્રગટપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન છે, અવિનશ્વર એટલે શાશ્વત છે, સ્વતઃસિદ્ધ એટલે પોતાથી પ્રાપ્ત છે, અને પરમાર્થ સત છે, વાસ્તવિકપણે એની હયાતી છે, એવો ભગવાન જ્ઞાન સ્વભાવ છે. કેવો છે? ભગવતા જ્ઞાન.